ભગવાનની વાત જ નહીં, અમે છીએ એ જ નહીં, અમે વિતરાગ પુરુષના ચરણના સાધ દાસ છીએ. આવી જેમણે ઉદ્ઘોષણા કરી તેઓ કહે છે કે મત સતથી જુદો પડે છે. મત એ છાંટો છે, પણ એ છાંટો સત્ય નથી. મત એ અગ્નિનો તણખો છે, અગ્નિ જ કામ કરી શકશે, તણખો કામ ન કરી શકે. એમ આ મત છે છાંટો કે તણખો છે, સત્ય તો નથી. સત અને મત બંને વચ્ચે ફરક છે. મત અધૂરો છે, મત ખંડિત છે. મત અભિપ્રાય માન્યતા અધૂરા જ્ઞાનનું પરિણામ છે. મત પોતાની સ્વીકૃતિ છે, સત ટોટલ વ્યક્તિત્વ છે. સત સત્ય સમગ્રતામાં છે, સત અખંડ છે. સત્યના કટકા થઈ શકે નહીં સાહેબ, કટકા થયા તેને કહેવાય છે મત. આ જીવ અહીં સુધી આવે છે, મત સુધી આવે છે, પણ મતની હદ કુદાવીને પેલી પાર જો ન જાય તો સત્યના દર્શન ન થાય. જીવ મતની બાઉન્ડ્રી કુદાવી શકતો નથી. ક્રિકેટમાં મેદાનમાં બાઉન્ડ્રી કુદાવે છે, પણ જીવનના ક્ષેત્રમાં મતની બાઉન્ડ્રી કુદાવતો નથી.
દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી કે જેને કોઈ મત ન હોય. નાસિકનો ચારવાકનો પણ મત છે, પાપમાં માનતા નથી એ પણ મત છે. અમે માનીએ છીએ કે ખાના પીના રોના સોના એ પણ મત છે, અને આત્મા છે એ પણ મત છે. આત્મા નિત્ય છે, બ્રહ્મ છે, ઈશ્વર કરતા છે. આત્મા અરૂપી કે રૂપી છે તે પણ મત છે. સત્ય તો અખંડ હોય. ખલીલ જિબ્રાન એમ કહેતા હતા કે તમે જ્યારે સત્યને શબ્દના અલંકાર પહેરાવો છો તે વખતે સત્ય સત્ય મટી અસત્ય બની જાય છે. જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી સત, જ્યાં સુધીમાં મૌન ત્યાં સુધીમાં સત. માટે જ જ્ઞાની પુરુષો બોલવા તૈયાર નથી. કથા એવી છે કે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ ત્યારે મૌન થઈ ગયા, બોલતા જ નથી. આ ધરતી ઉપર બુદ્ધત્વનું ફૂલ ખીલ્યું, કમળ ખીલ્યું, એ બોલશે જ નહીં તો એમને એમ એ બોલશે જ નહીં તો એમને એમ ધરતી ઉપરથી ખજાનો જતો રહેશે. દેવો નીચે આવ્યા, પ્રભુ તમે બોલો. ભગવાન બુદ્ધ કહે છે કે હું બોલીશ અને તમે પામશો જ એવું માનશો નહીં, અને જે પામવાના હશે તે હું નહીં બોલું તો પણ પામશે. દેવોએ પ્રાર્થના કરી, તમારા નિમિત્તે જે પામવાના હશે તે તો પામશે. પછી ભગવાન બુદ્ધ બોલ્યા, સત્યની અનુભૂતિ થાય તો તે મૌનમાં થાય. અનુભૂતિ નિર્વિકલ્પ અને નિર્વિચાર છે, અને જ્યારે જ્યારે એ અનુભૂતિ શબ્દોમાં ઢાળવામાં આવી ત્યારે મતો ઊભા થયા અને મતનો આગ્રહ થયો. આ જીવ ત્યાં અટક્યો છે.
આ જીવ મુનિ બન્યો, સંન્યાસી બન્યો, વિરક્ત બન્યો, સાધુ મહંત બન્યો, પણ મતમાં અટક્યો. એક કહે છે ભગવા વસ્ત્ર વગર ન ચાલે, બીજો કહે છે કાળા વસ્ત્ર વગર ન ચાલે. આ આગ્રહ છે. તપ જપ વ્રત અનુષ્ઠાન થઈ શકે, સંસ્થાને લાત મારી શકાય, સંન્યાસી થઈ શકાય, નગ્ન દિગંબર થઈ શકાય, પણ મતનો આગ્રહ છૂટવો બહુ મુશ્કેલ છે. આ મતે આપણને સત્ય પાસે જતા રોકી રાખ્યા છે. તમે હિંમત કરશો તો ધન છોડી શકશો, સ્ત્રી છોડી શકશો, કુટુંબ ઘર શરીરને પણ તમે છોડી શકશો, પણ મતને તમે નહીં છોડી શકો. જ્યાં સુધી તમારું જીવન મતના હાથમાં છે ત્યાં સુધી તમને સત્યની અનુભૂતિ નહીં થાય. સત્ય કઠિન નથી, સત્ય સરળ છે, સત્ય સુગમ છે. આગ્રહ પણ શેનો? મતનો. પણ આ મત ખંડિત છે, મત અંશ છે. અંશ અંશી નથી, પર્યાયી પૂરું દ્રવ્ય નથી, ખંડ એ અખંડ નથી. ભલે ચંદ્રમાં બીજનો હોય પણ બીજનો અને પૂર્ણિમા પણ બીજનો ને પૂર્ણિમા પૂર્ણિમાનો તો નહીં જ ને. ચંદ્રમાં ખીલ્યો છે આપણે દર્શન કરવા જઈએ છીએ એ વાત સાચી, પણ ચંદ્રમાં છે બીજનો, અખંડ તો નહીં, શરદ પૂર્ણિમાનો તો નહીં જ ને. સત્ય એ શરદ પૂર્ણિમાનો ચંદ્ર છે અને મત એ બીજનો ચંદ્ર છે. મતનો આગ્રહ હશે ત્યાં સુધીમાં આપણે પકડાયેલા છીએ. માટે શબ્દ વાપર્યો મતાગ્રહ, બે ભેગા મળ્યા, એક સ્વચ્છંદ
હતો
અને સ્વચ્છંદ ને ટેકો આપવા માટે આ મતાગ્રહ આવી ગયો. તે કહે છે, દોસ્ત હવે જીવ ઉપર આપણું રાજ, તારું તું ચલાવ અને મારું જોર હું ચલાવું. આવો જીવ સત્યને પામી શકે નહીં. એટલા જ માટે વારંવાર કહી શકીએ કે બધું છોડવું સહેલું પણ સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવો મુશ્કેલ છે.
બસ શું વિચારણા થઈ એમ? સર્વપ્રથમ સંકિતની વાત કરી, આ છેલ્લું આવ્યું, તમે વાંચ્યું. આપણે શરૂ કર્યું છે ત્યારથી વિચાર કરવો ને. સંકિતનું સ્વરૂપ શું?
કહી ન શકે,
નિર્વિકલ્પ અવસ્થા. જેવો આત્મા છે એવા જ આત્માની અનુભૂતિ. એ નિર્વિચાર છે, નિર્વિકલ્પ છે. એમાં કોઈ વિકલ્પ નથી કે નિશ્ચય નહીંથી કેવો, વ્યવહાર નહીંથી કેવો, સમયસારથી કેવો, બીજા શાસ્ત્રથી કેવો, જૈન દર્શનથી કેવો, વેદાંત દર્શનથી, કોઈ વિકલ્પ નથી. આત્મતત્વ જેવું છે તેવું પોતાના અનુભવમાં આવવું, પોતાનું અસ્તિત્વ યથાર્થપણે પોતાના અનુભવમાં આવવું, તે સંકેત છે. અને એ ત્યારે જ થાય કે જ્યારે દર્શન મોહનો ક્ષય થાય. જ્યાં સુધી દર્શન મોહનો એક અંશ પણ છે ત્યાં સુધી આવી યથાર્થ સ્વરૂપની અનુભૂતિ થઈ શકતી નથી. અહીંયા એ પેલા આખું સંકિત સમજાવ્યું છે, કાર્ય શું છે સમજાવ્યું છે. આ કાર્ય માટે કારણ જોઈએ, બરોબર પદ્ધતિસર સમજીએ આપણે કે આ કાર્ય છે. કાર્ય શું છે? સંકેત. અને આ સંકેત તો કે એની અંદર કોઈ પણ જાતના વિકલ્પને અવકાશ નથી, વિચારને અવકાશ નથી, મત કે માન્યતાને પણ અવકાશ નથી, કશું જ નથી. છે શું? સ્વરૂપ. જેવું છે તેવું. આપણો કોઈ અભિપ્રાય નહીં, આવું જ હોવું જોઈએ. જેમ ઘણાને પરમાત્મા માટેનો પોતાનો એક અભિપ્રાય હોય, પછી એ જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે એવો જ પરમાત્મા જોઈએ. પરમાત્મા જેવો છે એવો એને જોઈતો કેવો જોઈએ છે? પોતે વિચારે છે એવો. ઘટના ઘટી કે તુલસીદાસજી વૃંદાવનમાં ગયા. હવે આ તો રામના સેવક, એટલે રામના એટલા બધા પરમ ભક્ત, અને વૃંદાવનમાં જઈને એને કૃષ્ણની દર્શન કર્યા. તો કૃષ્ણ તો સુદર્શન ચક્રધારી છે, મુરલીધારી છે, માથે મુગટ છે, મોરપીચ છે. તો કે મારું માથું નહીં નામે આ તુલસીનું, કા એની કલ્પનાનો ભગવાન કયો હતો? ધનુર્ધારી. આ તો મુરલીધારી છે, આ ભગવાન નહીં, આ પરમાત્મા નહીં. આને કહેવાય દ્રષ્ટિરાગ. જેમ અત્યારે ઘણાને ગુરુમાં રાગ છે. ગુરુ એ તત્વ છે, વ્યક્તિ નથી. ગુરુ એ તત્વ છે. જેણે પોતાના આત્માને જાણ્યો છે એને કારણે એના પ્રભાવોથી જે મુક્ત થયા છે અને જે ઉદય પ્રમાણે વિચરે છે, જેનામાં અણી છે અને જે પરમશ્રુતનો પારગામી છે, આવો સદગુરુ છે. એ કોઈ વ્યક્તિ નથી, પછી જે હોય તે સદગુરુ છે. પણ જીવને પોતાની માન્યતાનો એટલો બધો આગ્રહ હોય છે, એ આગ્રહ શું? કે આવો જ હોય તો સદગુરુ, નહીં તો નહીં. એટલે મેં માનેલો, મેં જાણેલો, મેં ઓળખેલો એ જ સદગુરુ, બાકીના બધા નહીં. બાકીના બધા વિશે એનો નકાર હોય તો, સદગુરુ તત્વ વિશે જો નકાર હોય તો એ સદગુરુ કેવી રીતે મેળવી શકે? એને સદગુરુ તત્વ વિશે નકાર છે. એને પોતાનું એક ચિત્ર છે, પોતાની એક માન્યતા છે, પોતાની એક કલ્પના છે કે આવો જ સદગુરુ હોય. હવે સદગુરુ એ તત્વ છે, એ તત્વના લક્ષણો છે આ બધા. દસમી ગાથામાં સદગુરુના લક્ષણો કયા? એક શરીરના લક્ષણો છે, એની અવસ્થાના, એની દશાના લક્ષણો છે. અને એ દશા બાહ્ય છે કે આંતરિક? આંતરિક છે. તો લક્ષણો જ આંતરિક કયા છે? એનો મતલબ એ થયો કે સદગુરુ તત્વ એ અરૂપી છે, અમૂર્ત છે. એના લક્ષણો છે આત્મજ્ઞાન, એના લક્ષણો છે એની સમદર્શિતા, પ્રભાવથી જ રહિત થયા છે. એના લક્ષણો છે ઉદય પ્રયોગ પ્રમાણે વિચરવું. એના લક્ષણો છે એની વાણીમાં ક્યાંય પૂર્વાપર વિરોધ ન આવે. એના લક્ષણો છે કે એ શાસ્ત્રના પગામી છે. કોઈ પણ શાસ્ત્ર હોય એના રહસ્યને એ જાણે છે. શબ્દોને જાણે કે ન જાણે એની સાથે સંબંધ નથી, પણ એ શાસ્ત્રોનું, અધ્યાત્મનું રહસ્ય એ જાણે છે. પછી ગમે તે શાસ્ત્રમાં કહેવાયું હોય તો પણ. હવે આવે જે આવી જેની દ્રષ્ટિ થઈ ગઈ છે તો એને યથાર્થ આત્મદર્શન થઈ શકતું નથી. કારણ કે આત્માનું દર્શન થતાં પહેલાં એને આત્મા વિશેની ખોટી ભ્રાંત માન્યતાઓ છે. એટલે કૃપાળુદેવે મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને એક પત્રમાં લખ્યું છે કે તમારા શ્રીમુખેથી અમારે બ્રહ્મ વિદ્યા સાંભળવી છે, એનો હેતુ શું? તો કે આત્મા જે રૂપે હો તે રૂપે અમોને પ્રાપ્ત થાવ. આત્મા વિશેની અમારી કોઈ પૂર્વ માન્યતા નથી, અમારું કોઈ ચિત્ર નથી, અમારે કોઈ આત્માને અમારી ફ્રેમમાં ફિટ કરવો છે એવું નથી. અમે તો જેવું ચિત્ર હશે એવી ફ્રેમ બનાવીશું. મતાગ્રહીની મુશ્કેલી શું હોય છે? એનું ફ્રેમ પહેલેથી નક્કી હોય, એના પ્રમાણે ચિત્ર હોય. કોઈ વાર ઇન્ટિરિયર આપણા ઘરમાં આવે કે ભાઈ તમારી વ્યવસ્થા આવી કરવી જોઈએ, તો કે મારું જે છે ને એમાં ફિટ થાય તું કર. તમારી દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ છે એ મારે જોઈતું નથી, પણ મારી ફ્રેમમાં ફિટ થવું જોઈએ. બસ આને કહેવાય છે મતાગ્રહ. અહીંયા સરસ મૂક્યું છે કે જો તમને કાર્ય સમજાઈ જાય તો કારણ સમજાશે. આ કારણ છે, આ 17મી ગાથા એ કારણ છે. અને કારણ એવું છે કે એનાથી કાર્ય નિભજે છે. શું ગાથા છે? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ કારણ છે, આનાથી જે પ્રાપ્ત થાય તે સંકિત જ હોય. પણ શરત મૂકી કારણની, કારણ કેવું હોવું જોઈએ એ તો નક્કી કરવું જ જોઈએ. કારણ સમ્યક હશે તો કાર્ય સમ્યક હશે, કારણ સત્ય હશે તો કાર્ય સત્ય હશે. જો દેવ વિતરાગ હશે તો તમે વિતરાગ જ થશો, જો દેવ રાગી હશે તો, જો ગુરુ ગ્રંથી હશે તો તમે નિર્ગ્રંથ કદી બની શકશો નહીં, કારણ કે તમારું કારણ ખોટું છે. ગુરુ મતાગ્રહી હોય તો જીવ ક્યારે નિર્વિકલ્પ સમાધિનો અનુભવ નહીં કરી શકે, કારણ કે એના ગુરુ જ મતનો આગ્રહી છે. એ એમ માને કે અહીંયા હોય તો જ મોક્ષ થાય, બીજે ન થાય તો ભેગું થાય નહીં. કે આખી ગાથા સમજવી છે આપણે, અને અદ્ભુત ગાથા છે. સંકિતની પ્રાપ્તિ માટેનું કારણ બતાવનારી ગાથા છે. દર્શન શાસ્ત્ર તો પછી આવશે, હજી તો આત્મા જાણ્યો નથી ત્યાર પહેલા સંકિતની ગાથા છે. શું છે એ ખબર નથી, પણ કારણ સાચું છે તો કાર્ય જે હશે એ સાચું જ હશે. આનાથી જે આત્મા પ્રાપ્ત થશે એ સાચો જ હશે. અદ્ભુત ગાથા છે. આત્મસિદ્ધિમાં 17મી ગાથા મૂકીને આનું રહસ્ય આ પંડિતોના વશમાં નથી, એને ન ખ્યાલ આવે કે જગતની અંદર સત્યને પ્રાપ્ત કરવું હોય તો એ કાર્યકારણનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે. વિજ્ઞાન વિના આ સત્યની ઉપલબ્ધિ થઈ શકતી નથી. અને એ વાત અહીંયા મૂકી છે કે અમે જાણતા નથી પ્રભુ સંકિત શું છે, સંકિત કોને કહેવાય, સંકિતના લક્ષણો શું, કેટલી પ્રકૃતિ ટળે ત્યારે સંકિત કહેવાય, એની 10 પ્રકારની વ્યાખ્યા તત્વાર સૂત્રમાં આપી છે. એકેય વ્યાખ્યા અમને પરિચિત નથી. છતાં અહીંયા કહે છે કે સંકિત તેને ભાખીઓ, પણ જીન શાસન તો આવા જીવોને સંકિત છે એમ કહે છે. ગજબ છે, જે જીવોને હજુ જીવનું જ્ઞાન નથી એને સંકિત કહે છે. સંકિત તેને ભાખ્યું શબ્દ છે, કહ્યું નથી. ભાખ્યું શબ્દ એટલે જ્ઞાનીની વાણીમાં જે શબ્દ આવે એને ભાખ્યું કહેવાય, દેશનામાં જે આવે એને ભાખ્યું. ભાષણમાં ભગવાન ધર્મન બીજો, આ ભગવાનની વાણી છે, સર્વજ્ઞની વાણી છે, જે વિતરાગની વાણી છે, નિર્દોષનું જે કથન છે એને ભાખ્યું કહેવાય. સંકિત તેને ભાખ્યું. અને આ વાત કૃપાળુદેવે પત્રાંક 769 અને 71માં કરી છે. શું કહ્યું છે, તીર્થંકરના સમવસણમાં નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક શ્રાવિકાઓ હતા એને શાસ્ત્રકારોએ એક અપેક્ષાએ સંકિત કીધું, ચમકિત જીવો હતા એમને જીવાજીવનું જ્ઞાન નહોતું એમ લખ્યું છે. તો એને સંકિત કીધા તો કે એના કારણમાં એમ કહ્યું કે એમણે ભગવાનને જાણીને જોયા કે આ પુરુષ સાચા છે, તીર્થંકર સાચા પુરુષ છે, એ જેમ કહે છે તેમ જ આત્માનું સ્વરૂપ છે. આવી એને નિર્વિકલ્પતા આવી ગઈ, આવી એને શ્રદ્ધા આવી ગઈ, આપ્તને ઓળખવા અને આપ્તની વાણીમાં શ્રદ્ધા થવી એ પહેલું સંકેત છે, એ પહેલું સંકેત છે. અને પહેલું સંકેત એ હવે નિશ્ચય નહીં વાળાની વાત જીવો કેવા અવળા છે, એ પેલા સંકેતને સંકેત જ ન માને. વ્યવહાર સંકેત જાણે એમ આભળ છેટ હોય ને, કઈક પાપ થઈ ગયું હોય ને આપણાથી, એવી રીતે વાત કરે. તમે એ બધું વ્યવહાર સંકેત છે. અરે વ્યવહાર સંકેત જ નિશ્ચય સંકેતનું કારણ છે. આ તમે શું બોલી રહ્યા છો, આ અજ્ઞાન છે તમારું જે કઈ છે. કૃપાળુદેવની આત્મસિદ્ધિની અંદર આ વાત આવે છે. 17મી ગાથા તો બિલકુલ વ્યવહાર સંકેત છે, એમાં તો હજી આત્માને જાણ્યો નથી. સ્વચ્છંદ મત આ ગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, આ શરત તો એને સંકિત તેને ભાખીયું કારણ ગણી પ્રત્યક્ષ. ગાથા નંબર 110, મત દર્શન આ ગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. શુદ્ધ સંકિત એને જ થાય કે જેને મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. જે 17મી ગાથામાં જે વ્યવહાર સંકિત કીધું એને જ અહીંયા શુદ્ધ સંકિત કહેતા નિશ્ચય સંકિત કીધું. અને બંનેમાં કારણ એક જ આવ્યું, પેલામાં સ્વચ્છંદ મત આગ્રહ તજી અને હવે એ બરોબર અભ્યાસુ થઈ ગયો એટલે મત દર્શન આગ્રહ તજી. સ્વચ્છંદ તો ગયો પણ દર્શનનો અભિનિવેશ ઉભો થઈ ગયો કે અમારા વિના ક્યાંય આત્માનું સંકેત હોય નહીં, જૈન દર્શન વિના ક્યાંય જ્ઞાન થાય નહીં, જૈનના માર્ગથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા કેટલાક સમય થયા ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે, આગ્રહમાં મોક્ષ નથી. અરે આ ભૂમિકા આ કેનાર પુરુષની, આ ભલભલા આચાર્યો પણ અહીંયા ટૂંકા પડે છે. જે આખા નિશ્ચય નહીંના અથવા તો તત્વજ્ઞાનના આચાર્યો પણ એનો પન્નો ટૂંકો પડે છે. કૃપાળુ દેવની વાતમાં આગ્રહ જેટા એમણે શુદ્ધ સંકેત અને પોતાની બાબતમાં પણ કહ્યું કે અમને 47માં શુદ્ધ સંકેત પ્રકાશ્યું. એટલે શુદ્ધ સંકેત એક એવું સંકેત છે કે જેના અમને એ જોઈએ. ત્યાં સુધી સંકેતમાં અશુદ્ધતા છે. શેની અશુદ્ધતા છે? દર્શન ભોની. દર્શનનો આગ્રહ છે, આના વિના ક્યાંય હોય નહીં. આવો વેશ પહેર્યો હોય તો જ એની મુક્તિ થાય, દિગંબર હોય તો જ મુક્તિ થાય, એક સૂતરનો તાતણો પણ શરીર ઉપર હોય તો મુક્તિ થાય નહીં. મહત્વ કોનું થયું? અંદર રહેલો આત્મા ગમે તેવો હોય એની કોઈ એનું કોઈ મૂલ્યાંકન જ નથી. અને બહાર સૂતરના તાતણાનું મૂલ્ય એટલું બધું છે કે આત્માને પરાસ્ત કરે, આત્માનો પરાભવ કરે. શું સમજ, શું દર્શન, કેટલી બધી મહત્વની વાત 110મી ગાથા સમજાય ત્યારે કે લહે શુદ્ધ સંકેત દે. એમણે કહ્યું કે 1947 સંકેત શુદ્ધ પ્રકાશ્યું રે. હવે જે નથી સમજ્યા એને જુદા જુદા અર્થ કરવા માંડ્યા આ પંડિતો. આ આત્મસિદ્ધિના ચમત્કારો આપણને બતાવવા આવશે. એ એમ કહેશે કે કૃપાળુને તો 1924માં શુદ્ધ 47માં શુદ્ધ સંકેત થયું, ત્યાં સુધી ક્યાં એને શુદ્ધ સંકેત હતું? પણ શુદ્ધ સંકેતનો અર્થ એવો થાય છે કે જેમાં ભેદ ન પક્ષ. અમારી દ્રષ્ટિ ભેદની વહી ગઈ, દર્શન ભેદ એ દ્રષ્ટિ અમારી ગઈ, અને પક્ષ ગચ્છના પક્ષ હતા કે મારું છે એટલે સાચું છે, એ પક્ષ પણ ભેદ. આ બે મોટા દોષ ટળી ગયા. જેમાં ભેદ ન પક્ષ, આ દર્શનના ભેદ હતા કે જૈન દર્શનમાં છે એટલે મોક્ષ છે અને ઇતર દર્શનમાં હોય તો ન થાય. અરે અમને 15 ભેદે સિદ્ધ સમજાયા, 15 ભેદે સ્વલિંગે સિદ્ધ હોય, ઇતર લિંગે સિદ્ધ હોય, અને અનેક અવસ્થામાં પણ સિદ્ધપણું સંભવે છે. કારણ કે મોક્ષ એ આત્માનો સ્વભાવ છે, એને કોઈ દર્શન સાથે જોડાયેલો નથી. તો દર્શનનો વિકલ્પ ત્યાં બાધારૂપ છે. દર્શનનો વિકલ્પ બાધારૂપ છે. બહુ સૂક્ષ્મ વાત છે, બહુ જ સૂક્ષ્મ. કૃપાળુદેવની આત્મસિદ્ધિની અંદર આ સૂક્ષ્મતા, એ તો જેને શુદ્ધ દ્રષ્ટિ હોય એ જ પકડાય, બાકી તો પકડાય નહીં. શુદ્ધ સંકેતમાં તો એ અટવાઈ ગયો, ન ખ્યાલ આવ્યો. તો આ દ્રષ્ટિએ કૃપાળુદેવ દર્શનથી પર થઈ ગયા. એટલે એમને ત્યારે પણ જે મનસુખરામ સાથેની આખી વાતચીત થઈ એ ત્યારે એને 1947માં શુદ્ધ સંકેત પ્રગટી ગયું હતું. અને એ જે એણે લખ્યું છે 170મો પત્ર, એ શુદ્ધ સંકેતનો પત્ર છે. આત્મા જ્ઞાન પામ્યો તે નિશંક છે. અને જે વિતરાગે કર્યું, વિતરાગ થવાની ઈચ્છા નથી, પણ વિતરાગે જે કર્યું તે કરવાની ઈચ્છા છે. તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકરે જે કર્યું તે કરવાની ઈચ્છા છે. આ શુદ્ધ અવસ્થામાં છે. તીર્થંકર કોઈ પક્ષીય અવસ્થામાં નથી. તીર્થંકર પદ પ્રાપ્ત થયું એ કોઈ પક્ષની અવસ્થામાં, એ કોઈ ભેદની અવસ્થામાં નથી. એનું સંકેત, એનું જ્ઞાન અભેદ છે અને પક્ષાતીત છે, પક્ષથી પર છે. આ વિતરાગની સાચી સમજ એ જ્યારે આવે ત્યારે આપણી શ્રદ્ધા છે એ પણ સમ્યક શ્રદ્ધા થાય, નહીં તો ત્યાં સુધીની આપણી શ્રદ્ધા પણ દૂષિત થાય, અસમ્યક હોય. બેસે છે વાત કે ગરબડ થઈ ગઈ કે કઈ ગરબડ થઈ ગયા, પણ અમારા કઈ બેસતું નથી ઉસમાં. હે બોલો ને, ધીમે ધીમે બેસશે એટલે અત્યારે બેઠી નથી. અત્યારે બેઠી નથી રાજગુરુ. આપણને સમજાતું નથી, આપણી સ્થિતિ નથી, હજુ આપણી દ્રષ્ટિ કેળવાતી નથી, આપણે મુક્ત થઈ શકતા નથી આપણી માન્યતામાંથી. આપણી પણ બધી જે માન્યતાઓ છે બંધાયેલી છે, મુક્ત નથી. એટલે કોઈ વાત આપણને આવે તો આપણને એમ થાય કે ના હોય, કીધી બોલે પણ એવો હોય નહીં. આ જે કહેવામાં આવે છે એ કહે પણ હોય નહીં. હે એવું નથી થતું. અહોભાવ થાય અને આપણી મિથ્યા માન્યતા છૂટી જાય, આ એનું લક્ષણ. કે સંકેતનું સ્વરૂપ ક્યારેય કોઈ દર્શનથી મર્યાદિત હોય નહીં. આ બરોબર બેસવું જોઈએ, નહીં તો ત્યાં સુધી દર્શનનો આગ્રહ કોઈ દી છૂટશે નહીં. કાંતિભાઈ વ્યક્તિગત આગ્રહ હોય તો દર્શનમાં જ કહેવાય, કેમ કે અહીંયા તો તત્વની દ્રષ્ટિ છે તમારે. એટલે આત્મસિદ્ધિના સંકેતના પ્રકારે હજી નથી પકડાતા. આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરતા હોય ને કરાવતા હોય વર્ષોથી, એને પણ હજી આ ત્રણ સંકેતના પ્રકારમાં શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત એને ક્ષયોપશમ ને ક્ષાયિક સમજાય. કેમ કે ક્ષયોપશમ અને ક્ષાયિક એ કર્મના આધારે છે. ક્ષયોપશમ કર્મનો, જ્ઞાનાવરણીયનો એ ક્ષયોપશમ છે, એના આધાર ઉપર એને સમજાય. પણ એકદમ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય એવો દુનિયાની અંદર જબરજસ્ત વિદ્વાન હોય કે બધી જ વસ્તુ જાણતો હોય એને જ્ઞાની કહેવાય ન કહેવાય? આઇન્સ્ટાઈન છે, એની તોલે જગતની અંદરનો કોઈ ન આવે એટલું જાણકારી એની છે. જ્ઞાનનો મહાસાગર એને કહી શકાય. છ છતાંય જ્ઞાની નથી, જાણકારીનો મહાસાગર છે. આ જગત ઉપર અને અંતરિક્ષની વચ્ચે રહેલા તમામ પદાર્થોને એ જાણે છે, પણ આત્મતત્વને જાણતો, જાણનારને જાણતો, જાણનારને જાણતો નથી. તો આ પ્રકારની આપણી ગ્રંથિઓ છે આ બધી, જુઓ આને ગ્રંથિ કહેવાય. જો ગ્રંથિ છૂટે, અને ગ્રંથિ છૂટવી કેટલી બધી આકરી છે, આપણે ત્યાં તો બહુ સારું છે, શ્રીમદમાં આવનારા શ્વેતાંબર પણ હશે, દિગંબર પણ હશે, તેરાપંથી હશે, દેરાવાસી હશે, સ્થાનકવાસી હશે, એટલું જ નહીં અહીંયા તો ઇતર પણ છે, ઇતર દર્શનવાળા પણ આપણી સામે બધા બેઠા છે. તો અહીંયા આ કૃપાળુદેવની વાતની અંદર આવો દ્રષ્ટિનો આગ્રહ કેટલો બધો ક્ષયોપશમને પામે છે, શુદ્ધતાને પામે છે, કે જે આત્મસિદ્ધિમાંથી આપણે સમજીએ છીએ એ જ અન્ય દર્શનવાળો પણ સમજે છે. અને કેટલેક અંશે ચર્ચા થાય ત્યારે ખ્યાલ આવે કે એની વિચારણા અને આપણી વિચારણામાં કોઈ ભેદ નથી. કેટલો સરળ માર્ગ થઈ જાય છે. તો અહીંયા ફરીથી આપણે આના ઉપર જઈએ, ગાથા ઉપર, કે ગાથા છે કે એને સંકેત કહ્યું, એવા જીવોને સંકેતી કહ્યા. કારણ પ્રત્યક્ષ છે માટે કીધા, કાર્યનો એટલા માટે આરોપ કર્યો કે આ સંકેતી કેવા, એનું કારણ જે આપ્યું કે કારણ સત્ય છે અને કારણ પ્રત્યક્ષ છે, નજર સામે છે, દેખીતું છે, માટે આ બધા સંકેતી છે. એવી સરસ મજાની વાત મૂકી, કારણ ઉપરથી કાર્યનો નિર્ણય લીધો. આ ન્યાય છે, ક્યારેક કાર્ય ઉપરથી કારણનો ન્યાય લેવાય. કૃપાળુદેવે એ પણ આપ્યો છે કે સદગુરુ મળે એના જીવનમાં વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ એ સહજ બને, અને ચઢિયાતા હોય, બહારના લોકો પણ જાણે કે આને જે મળ્યા છે એ સદગુરુ છે, આને જે મળ્યા છે. કાર્ય ઉપરથી કારણ જાણ્યું, સદગુરુ છે એ ખબર નથી, એને મળ્યા છે કોણ છે ખબર નથી, પણ આનો જે વ્યવહાર છે, આના જીવનની અંદર જે કાર્ય નિષ્પન્ન થયું છે એ બતાવે છે કે આને જે મળ્યો છે એ પુરુષ કોઈ સાચો હોવો જોઈએ. માત્ર પત્ર વાંચ્યો છે અને એમ થાય કે આ લખનાર તો કોઈ પરમાત્મા છે. તો કારણ ઉપરથી કાર્યનો નિર્ણય થાય, એમ કાર્ય ઉપરથી કારણનો નિર્ણય થાય. આ કાર્ય ઉપરથી, ઓલું કારણ ઉપરથી કાર્ય છે, પણ આપણે વિચાર એ કરીએ છીએ કે કાર્ય ઉપરથી કારણ સાચું છે એ પણ ખબર પડે. આવો કાર્ય કારણનો અવિનાભાવી સંબંધ છે. અવિનાભાવી એટલે એક મેક, ધુમાડો હોય તો અગ્નિ હોય અને અગ્નિ હોય તો ધુમાડો હોય, એવો અવિનાભાવી સંબંધ છે, એને અન્વય ન્યાય કહે છે. આ બધું દાર્શનિક છે, એમાં આપણે કઈ જરૂર નથી આવું ન્યાય બધું શું છે, પણ આ એક શાસ્ત્રની અંદર આવા ન્યાય આપ્યા છે. આ ગાથાની અંદર 17મી ગાથા જે છે એમાં કહ્યું કે સંકેત ભાખ્યું, સંકેત તેને ભાખ્યું, જેણે તેણે કીધું નથી તો આમણા ગાથા ઉડાડી દેતા બધા. આ ભાખ્યું શબ્દ ન હોત તો ગાથાને ઉડાડી દેત પંડિતો, કે આ તો એનો મત છે શ્રીમદજીનો. પણ શ્રીમદજીની ખૂબી છે, એને કોઈ પણ વાત તીર્થંકરના હવાલા વિના કીધી જ નથી, લખી જ નથી. હવે તમારે જો ઉડાડવા હોય તો બીજો વિકલ્પ નથી. તમે જુઓ તો ખરા, એક શૈલી એક પુરુષની, આ કેટલો જાગૃત પુરુષ હશે. આ લખાય છે જ્યારે આત્મસિદ્ધિ 1.5 કલાકમાં લખાઈ જાય, એની જાગૃતિ, ઉપયોગની જાગૃતિ કેટલી હશે આત્માની, કે કોઈ જાતનો દોષ આવ્યો નથી. પ્રભુશ્રીએ કહ્યું કે આત્મસિદ્ધિનું વિવરણ કરનારા ઘણા છે પણ કોઈ દોષ કાઢી શકતા નથી, કેમ કે દોષ જોનારમાં જ પોતાનો દોષ હોય એવું તરત પકડાઈ જાય છે. દોષ કાઢનારમાં દોષ જણાય છે પણ લખાણમાં ક્યાંય દોષ જણાતો નથી, કેમ કે જરાક મત દર્શનથી પર થઈને વિચારે એટલે તરત જ એને એની ખૂબી જણાય આત્મસિદ્ધિને. આ લબ્ધિ કહેવાય. આત્મસિદ્ધિ એ લબ્ધિ શાસ્ત્ર છે, એનું એક એક વાક્ય એ લબ્ધિ વાક્ય છે. એટલે એને કહ્યું કે આ તો મંત્રોથી ભરેલી છે. અહીંયા સંકેતનો મંત્ર આવી ગયો આત્માની ઓળખ પહેલા, કારણ પકડાઈ ગયું તો કે કાર્ય તને સમજાઈ ગયું. આ કારણ હોય તો તને જે સમજાય એ આત્મા સિવાય બીજું કઈ હોય જ નહીં. જો આ તને સ્વચ્છંદ મત આગ્રહ છૂટી જાય તો પછી તને જેનો અનુભવ થાય એ શુદ્ધાત્મા સિવાય કઈ હોઈ શકે જ નહીં. વાત પકડાય છે? એવી વાત અહીંયા મૂકી છે. પણ જીવન મતના હાથમાં છે ત્યાં સુધી સત્યની અનુભૂતિ નહીં થાય. જીવન મતના હાથમાં છે ત્યાં સુધી સત્યની અનુભૂતિ. અને આ સત્યની જે વાત મૂકી છે એ કહ્યું છે કે સત્ય તો સરળ છે પણ સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવા કઠિન છે. સત્ય કઠિન નથી તો સત્યને નડતર શું? મતાગ્રહ. તો મને સંકિત નથી થતું, સમ્યક દ્રષ્ટિ આવતી નથી, એનું કારણ શું? તો કે આ જે કારણ જોઈએ સંકિત માટે, સ્વચ્છંદ મત અને આગ્રહ એ જે છોડવા જોઈએ અને સદગુરુ જે કહે એને માન્ય કરવું જોઈએ. આ નથી થતું માટે સંકિત આપણા માટે અનંતકાળના પ્રયત્ન છતાં દૂર છે. એ વાત મૂકીને આગળ કહે છે, અહીંયા કહ્યું છે કે બધું છોડવું સહેલું પણ સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવા મુશ્કેલ છે. આગળ એ સ્વચ્છંદ અને મતાગ્રહ કેમ છૂટે, આ ગાથામાં એ જ ચાલે છે.
સમ્યક દર્શનનું સ્વરૂપ જે પોતે કહે છે એ વાણીમાં કહી શકાય નહીં, લખી શકાય નહીં, અને છતાં એમણે જે અહીંયા વાણી દ્વારા વ્યક્ત કર્યું છે એ કોઈક અદભુત અવસ્થા બતાવે છે. 1888માં શરૂઆત આપણે એ કરી,
એટલે એ દર્શન. આ તો મુનિશ્રી,
મુનિશ્રીએ આમ કે ગજબ આપણને લાગે કે શબ્દમાં
એને એક વસ્તુ માર્ગણા લેસિયા ગુણસ્થાન કર્મ ગતિ આ બધાથી પર છે, એટલે એ તો એનું આખું વ્યાખ્યા આપી છે. શુદ્ધ ચૈતન્યની એને નિશ્ચય સમ્યકત્વની અથવા નિર્વિકલ્પ અનુભૂતિની શબ્દથી વ્યાખ્યા આપી છે. મધુબેન કહ્યું એમ છે કે જુઓ શબ્દથી પણ એને આ કેટલું અભિવ્યક્તિ કરી છે.
કઠણ છે, કઠિન છે, ન કહી શકાય એવું છે અને છતાં કહ્યું, એ એમની પોતાની અવસ્થા કેટલી ઊંચી હશે કેનારની.
અને એણે એક એની અંદર બહુ સરસ ન્યાય આપ્યો છે. શાસ્ત્રનો ન્યાય એવો છે કે જ્યારે સત્યની પ્રાપ્તિ કરવી છે ત્યારે એનું ધ્યાન કરનાર ધ્યાતા, જેનું ધ્યાન કરવું છે તે વિષય ધ્યાન
ધ્યાન,
અને ધ્યાન જેનું જે બનવાનું છે તે ધ્યેય. ધ્યાતા ધ્યાન અને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયો
એકરૂપ,
દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન આ બધું એક થઈ જાય એને કહેવાય સમાપત્તિ. આનંદગંજીએ 9મા સુવિધિના સ્વામીના સ્તવનમાં આ સમાપત્તિ શબ્દ મૂક્યો છે કે પૂજાની સમાપત્તિ શેમાં, જીનેશ્વરની પૂજા કરીએ તો સમાપત્તિ એ છે કે કા અનંતર અને કા પરંપર જીવની મુક્તિ થાય, આ એની સમાપત્તિ છે. કે અને યશો વિજયજી મહારાજે કહ્યું છે કે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એક બને છે. સ્તવનમાં એક આવે છે, એક સ્તવન છે કે ત્રણેય એક બની જાય છે. એટલે ત્રણેય ભિન્ન રહેતા નથી, ધ્યાતા જુદો નથી, ધ્યાન જુદું નથી અને ધ્યેય પણ જુદું નથી. એ ત્રણેય એકરૂપ થાય એવી અહીંયા અનુભૂતિની એને સરસ વ્યાખ્યા કરીને કીધું છે કે શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ કરનાર પણ શુદ્ધ ચૈતન્ય જ છે, બીજો કોઈ નથી. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટિ, આ બધાનો છેદ મુકાઈ જાય છે. આ એક એવી અવસ્થા છે અને આ એક આધ્યાત્મિક પરિવર્તન છે. એ વાત ત્યાં મૂકી છે,
અદભુત અનુભૂતિ છે.
હવે પ્રશ્ન એટલો જ આવે છે આ ગાથામાં સમજવું છે કે તું કારણ પકડી લે, આપણે વાત નીકળી છે બધી કાર્યને પકડવા માટે.
સાચું કારણ હશે તો કાર્ય સાચું થશે.
જો આખો ક્રમ પકડાઈ જાય તો વાત કેટલી સરળ થશે. એક કહે છે કે આપણે એમ કઈ સંકિત ક્યારે થાય, એની કેટલી પ્રકૃતિ, એનો કેટલો ક્ષય, એનો કેટલો ઉપશમ, એનું કેટલું આ થાય, બીજી રીતે શું, ત્રીજી રીતે શું, નવ તત્વની શ્રદ્ધા કેવી, છ દ્રવ્યની શ્રદ્ધા કેવી, આનું કેવું, જીનેશ્વરે જે કહ્યું છે તે જ યોગ્ય છે, આવું છે, અનેક પ્રકારની વ્યાખ્યાઓ ચાલે છે. પણ કાર્યને લક્ષીને વ્યાખ્યા છે. બધી વાત આવે છે શાસ્ત્રમાં કાર્યને લક્ષીને. આ એક જ ગાથા આત્મસિદ્ધિમાં આવે છે. આ અદભુત કે કારણને લક્ષીને સંકેતની વાત કરી, જબરજસ્ત છે. આ વાત પકડવા જેવી છે, વિચારવા જેવી છે કે કારણ સાચું હોય તો કાર્ય સાચું થઈ શકે છે. અને કાર્યની વ્યાખ્યા તો એટલી બધી કરી, એવી કરી છે 188 પાને કે આપણને એમ થાય કે આ કેવી ભેગું થાય આપણું.
કારણમાં મોટાભાગે લઈ જ નથી જતા કોઈ
ગતિ, કર્મ, લેસિયા, કોઈ માર્ગણા, એક પણ ચીજ જે આપી છે શાસ્ત્રમાં આ પામવા માટે, જુદી જુદી માર્ગણાઓ કીધી છે, જુદા જુદા માર્ગ કીધા છે, જુદી જુદી કર્મની અવસ્થાઓ કીધી છે, લેસિયાઓ કીધી છે, કઈ નહીં,
બધું એક બાજુ કરી દીધું,
બધું બાજુ ઉપર મૂક્યો. અને સંકેતની સ્થાપના કરી ભગવાનના મુખે, સંકેત તેને ભાખ્યું. શ્રી જીન પરમાત્મા એની દેશનાની વાણીમાં કહે છે કે આને સંકેત છે. અને એ વાત એમણે એના પત્રોમાં લખી છે કે એના સમવસણની અંદર, તીર્થંકરની અંદર એને જીવોને સંકેત શાસ્ત્રકારોએ કીધા, કારણ કે એને આ તીર્થંકર સાચા પુરુષ છે, એને કારણ સાચું થયું, એનો મત ગયો, એનો આગ્રહ ગયો, એનો સ્વચ્છંદ ગયો, પ્રભુને જોયા અને સંકેત. કેવી દ્રષ્ટિ હશે જેને ભગવાનને જોયા અને એને સંકેત થયો? તો છૂટી રહે સ્વચ્છંદ. એટલે કહે છે કે સ્વચ્છંદ છૂટવું આકરો છે, જીવનમાં બધું છૂટવું ખરું છે, મતનો આગ્રહ ન છૂટે, બધું છૂટી જાય. ઘરબાર છોડવા હોય તો છોડી દેવાય, સંપત્તિની અંદર પોતાનો હિસ્સો છોડવો હોય તો છોડી દેવાય, બધું જ થાય, સંન્યાસ થઈ જાય, પણ પોતાનો આગ્રહ એ બંધાઈ ગયો હોય જો તો એ છૂટે નહીં. એનો આગ્રહ બંધાઈ ગયો કે દિગંબર વિના મારો મોક્ષ નથી, બધું છોડ્યું, કઠિન તપસ્યા કરી, પણ મગજની અંદર એ છે કે બીજા છે ને આ કોઈનો મોક્ષ થવાનો નથી, કા એ બધા હજી એને વસ્ત્રો છોડ્યા નથી, આ આગ્રહની અંદર એનો આગ્રહ છૂટ્યો નથી. બધું ખરેખર મોક્ષ માર્ગ લોપ થઈ ગયો છે એમ કહ્યું. એ શબ્દ કેટલો બધો ગંભીર છે કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગનો લોપ, માર્ગ નથી, મોક્ષ તો છે, મોક્ષ છે, આત્મા છે, મોક્ષ પણ છે, માર્ગ નથી. હે, દાતા દુર્લભ છે મોક્ષનો. તો એ જે વાત મૂકી કે એટલે સુધીની પોતાને આવો એક આગ્રહ જે હોય એ આગ્રહની અંદર એનો મોક્ષ થઈ ન શકે. ચિત્રો હમણાં જોયા હતા બધા, તો ગૌતમ સ્વામીનું ચિત્ર મૂક્યું હતું તો એને મોઢે મુપત્તી બાંધી હતી. હવે તમે 400 વર્ષથી આ પેદા થયા છો સ્થાનકવાસી, અને મહાવીર સ્વામીનું ચિત્ર હોય તો પણ મુપત્તી બાંધી દે. એટલો આગ્રહ, એટલો આગ્રહ. આપણને એમ થાય કે હવે આ વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે કે એની રગે રગ ને નસે નસની અંદર કેવો આગ્રહ બંધાઈ ગયો હશે. કે એ કાળે નહોતું તો નહોતું, એમાં શું, ભગવાન ગૌતમે મુપત્તી નો બાંધ્યું એટલે ગણધર નહોતા, કેવળ જ્ઞાની નહોતા, નહીં હોય. પણ આપણે માનવા તૈયાર નથી ના, ગૌતમને જો ગણધર થવું હોય તો મુપત્તી
જોઈએ.
આપણી ફ્રેમની અંદર મહાવીરને ફિટ કરવા છે, ગણધરને ફિટ કરવા છે, એ વિના ચાલે નહીં. અને મહાવીરને અચેનક હતા. શાસ્ત્રકારો લખે છે કે એને બધા જ વસ્ત્રો ઉતાર્યા એક પછી એક, અને દેવ દુષ્ય મળ્યું એ પણ પહેલા વર્ષમાં ગયું. તો મહાવીર અચેલક હતા. તો શ્વેતાંબરને માન્ય નથી, મહાવીર અચેલક હોઈ શકે નહીં. તો વસ્ત્ર પહેરાવે છૂટકો. આપણને આ સમજાતું નથી. ફરીથી હું આ ગાથા ઉપર વધારે વજન એટલા માટે આપું છું કે એક જ ગાથા આત્મસિદ્ધિની અંદર એવી છે કે સંકેત પમાડી દે, બાકીની બધી આવશે, દર્શનના આધાર ઉપર આવશે, એમાં બધું આવશે. આ બધા કારણો દૂર કરવા પડશે ને, એની અંદર આટલી પ્રકૃતિઓ દૂર કરવી પડશે ને, આવી શ્રદ્ધા લેવી પડશે, બધું આવશે. આમાં ભગવાનના મોઢે કહી દીધું સંકેત તેને બાકી. પણ સાહેબ કેવી રીતે સંકેત તમે કહી દીધું? તો કે સ્વચ્છંદ મત આગ્રહ તજી,
દોષ ન રહી આવે, નિર્દોષ આવી, દોષ ગયા, નિર્દોષ થયો,
નિર્દોષ રહ્યો. એટલી બધી જબરજસ્ત વાત કૃપાળુદેવ મૂકે છે અહીંયા, જેને માર્ગ બતાવી દીધો. પણ એ ક્રિયા મતદર્શન ઉપર આધારિત છે. એટલે શું કહે છે કે શાસ્ત્રમાં આમ કીધું છે, ગુરુએ આમ કીધું છે, અમારામાં આમ થાય, અમારામાં આમ થાય, અમારે આમ કરવું જ જોઈએ, અમારે પગ ઊંચો રાખવો જ જોઈએ. આ નાની નાની વિધિની અંદર એ રોકાઈ જાય, ક્રિયાઓમાં રોકાઈ જાય, ક્રિયા જળ થઈ જાય. એણે આત્માની શુદ્ધિ એ નિર્માણ થાય એ જ વિચારવાની બદલે એ પોતાની ક્રિયાની અંદર વિધિ જે કીધી છે એમાં રોકાઈ જાય. સદંતર એનો નિષેધ ન કરવો, પણ વિવેકની ઉપસ્થિતિ જોઈએ. દરેક વસ્તુ કીધી છે તો એનો વિધિ હોય, એનો વ્યવહાર હોય. હંમેશા નમસ્કાર કરવા હોય તો હાથ જોડવા જ પડે. પછી હું એમ કહું કે ના ના, હાથ જોડવાની શું જરૂર છે? પણ એ જરૂર નથી. ક્યારે? જો તારી એટલી ઉચ્ચ અવસ્થા આવે કે સતત તું જિનેશ્વરને નમસ્કારની સ્થિતિમાં જ છો, તારો કોઈ અહમ જ નથી. હાથ તો ત્યાં સુધી જોડવા પડે કે જ્યાં સુધી અહમનો અંશ જીવનમાં જાગૃત હોય ત્યાં સુધી આપણે પરમાત્માને નમસ્કાર કરવા પડે. આ અહમની જાગૃતિ છે, એટલે અહમની ઉપસ્થિતિ છે. પણ જેના જીવનમાંથી અહમ નીકળી ગયો છે એ તો એને પ્રભુ પ્રત્યેનું બહુમાન એનું તો સમયે સમયે વર્તે છે. એને હાથ જોડ્યા ત્યારે જ નમસ્કાર કર્યા એવું નહીં, એની એક સમય એવો નથી કે જ્યારે એ પ્રભુને વિનયાન્વિત થયો નથી. આ ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનય અધ્યયન કહ્યું છે કે દેવગુરુ અને ધર્મ પ્રત્યે એનો વિનયાન્વિત પણ કેવું, તો કે શ્વાસોશ્વાસ જેમ છે અનિવાર્ય એવું એટલો થઈ ગયો છે. તો એને હવે વિધિ વ્યવહારના ક્રિયાના કોઈ બંધનો છે, અને એટલા જ માટે એ મુનિ જ્યારે અરણ્યમાં જતા હશે વનમાં સાધના કરવા, દેરાસર ક્યાં ગોતે, પ્રતિમાને ક્યાં લેવા
જાય
છે જ નહીં, અને ઇતર દર્શનમાં આવું આવે એની જોડી ભેગી જોઈ, જ્યાં જાય ત્યાં એનો તરત જ સાફ કરીને ભગવાનને મૂકી દે, કેમ કે ભગવાન સાથે એટલો જોડાયેલો છે. અહીંયા જિનકલ્પી સાધુ નથી જોડાયેલો, હવે એને ત્યાં પરમાત્મા જ નથી, પ્રતિમા જ નથી, ચિત્રપટે જ નથી, તો વંદન કેને કરવાના છે? અરે એ વિનયાન્વિત જ છે, એને વંદન કરવાની ક્યાં આવશ્યકતા છે?
પોતાના સ્વરૂપમાં પરમાત્માને જોવે છે
તો એ આખી ભૂમિકાને સમજવી જોઈએ, અને ત્યારે જ આ કૃપાળુદેવે કીધું કે ક્રિયા જડપણું પણ જોઈતું નથી અને શુષ્ક જ્ઞાનીપણું પણ જોઈતું નથી. આ આત્મા બંનેથી પર છે, અને બંનેથી પર છે એટલે જ્યાં વિવેક છે ત્યાં પોતાનું ચૈતન્ય છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્મારથી જને. આ એક ગાથાની અંદર એમણે ક્રિયા જડતા કે શુષ્ક જ્ઞાનપણું, સાહેબ તમે સ્પષ્ટ કયો આમાં, અમારે તો શું રાખવું, અમારે શું રાખવું આમાં, આ શ્રેષ્ઠ કે આ શ્રેષ્ઠ, તો કે એક નહીં, તો એક તો કયો, તો કે કાયમ નહીં કહેવાય, કારણ કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે સમય થાય તારી સ્થિતિ બદલાય, તારા પરિણામ બદલાય, તારી ભાવ દશા બદલાય, તો વસ્તુ સ્થિતિ બદલાય, વ્યવહાર બદલાય. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન. હા, આત્માર્થી જનની નિશાની છે, તું આત્માર્થી બન એટલે કોઈ વસ્તુ કાયમ નહીં આવે કે આમ જ કરવું. પોતાના ભાવોની શુદ્ધિ જેનાથી વૃદ્ધિ થાય અને જેનાથી સ્થિર થાય એ વ્યવહાર એને યોગ્ય. જે ક્રિયાથી પોતાના અંતરાત્માના ભાવો શુદ્ધ થાય અને સ્થિર થાય, નિર્મલ થાય, આ એનો માર્ગ. તો વાત આવી ક્યાં? વિવેક ઉપર, પ્રજ્ઞા ઉપર વાત છે. અહીંયા આ વાત આલંબન સાધન જે ત્યાગે પરપણી પરિણતિને ભાંગે, આ આનંદ ગંજી મહારાજની 24મા તીર્થંકર વીર સ્વામીના સ્તવનમાં આવે છે. હે, હા, એટલે બધા આલંબનો છૂટી ગયા, બધા સાધનો વિચારો છૂટી ગયા, શાસ્ત્રો પણ છૂટી ગયા, બધા ભાવો પણ છૂટી ગયા, માત્ર બાકી રહ્યો શુદ્ધ આત્મા. એ આલંબન એ છોડે છે, સમ્યક દર્શન થાય છે એટલે આ બધા આલંબનો છોડે છે, આ એની અવસ્થા છે. આલંબન સાધન જે ત્યાગે, આ બધી પરપરિણતિ અને આલંબનો એ એના છૂટતા જાય છે, કેમ કે એને સાચું સંકિત પ્રાપ્ત જેમ થાય, જેમ સંકિતની શુદ્ધતા વધતી જાય તેમ પર ઉપરના સાધન ઉપરનું આલંબન એનું છૂટતું જાય, અને એ જ જિનકલ્પી સાધુ બની શકે. તો એ વાત મૂકી છે કે કેમ કે પ્રવાહ અંદરથી વહેતો થાય છે, આ એનું લક્ષણ છે. આપણે એ વાત આખી મૂકી છે કે મત છે, જો મતના આગ્રહમાં સમજાવ્યું છે કે મત છે એ તો ખંડિત છે, હંમેશા મત અખંડ નથી. જ્યાં મત આવ્યો ત્યાં સત્ય ખંડિત સ્વરૂપમાં આવ્યો. અખંડિત સત્ય હોય એ મતના રૂપમાં હોઈ શકે નહીં. તો માન્યતા થઈ, અને આ માન્યતા શબ્દથી હંમેશા આવે છે. એટલે ભગવાન બુદ્ધનું ઉદાહરણ બહુ સરસ આપ્યું કે બુદ્ધ કહે છે જો અમે બોલશું, ખલીલ જિબ્રાન વગેરે, કે સત્ય જો અમે કહીશું તો સત્ય દૂષિત થશે, સત્ય મતના રૂપમાં ફેરવાઈ જશે. સત્ય શબ્દમાં પરિવર્તિત થયું એટલે સત્યની ક્વોલિટી ઓછી થશે. માટે સત્ય નિશબ્દ છે, સત્ય શબ્દમાં વ્યક્ત થઈ શકતું નથી. સત્ય શબ્દથી પર છે, સત્ય અનુભૂતિ છે, શબ્દ નથી. સત્ય અનુભૂતિ છે, શબ્દ નથી. શબ્દ વ્યક્ત કરી શકાય, અનુભૂતિ વ્યક્ત થઈ શકે નહીં. તો જ્યારે જ્યારે કોઈને સત્યની ઉપલબ્ધિ થાય છે ત્યારે જ્ઞાનીઓ એમ જ કહે છે કે આત્મા દર્શન થયા પછી જીવની અવસ્થા શું, તો કે ગુંગે ખાધો ગોળ,
કહી ન શકે.
આનંદ એટલો બધો ઉભરાય છે, અનુભૂતિ એટલી બધી છે, રસાસ્વાદ એટલો બધો છે, પણ અભિવ્યક્તિ શૂન્ય છે, કહી શકાતું નથી. મોજ આવી ગઈ, પણ શું મોજ આવી, બોલ ને. અદભુત વાત જ્ઞાનીઓ મૂકી છે. એટલે અહીંયા એને કહ્યું છે કે મત છે એ હંમેશા સત્યને રોકનાર પરિબળ છે. અહીંયા આપણે એ વાત કરી એટલે સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવા મુશ્કેલ છે, પણ આ છોડવું કેવી રીતે એની વાત સરસ રીતે આવે છે.
191માં એક વેદાંતમાંથી દાખલો આપીને કહ્યું, જે કંઈ છે તે તું છો, અને પછી એના નીચેના પરિક્રમા વચમાં કીધું, અમે છીએ જ નહીં. 191માં ગાથા પછીનો જે વિવરણ છે એમાં છેલ્લો શબ્દ છે, જે કંઈ છે તે તું છે, અને એના પછીના પેરામાં વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈનમાં, અમે છીએ જ નહીં. આખો વ્યક્તિત્વનો લોભ કેવળ એક અદભુત આખું એક સંકેત આપે છે. સત્યની વાત કરી સમગ્રતામાં,
એ જે આખી વાત વેદાંતની છે એ વેદની અંદર કહ્યું છે. ઋગ્વેદનું સૂત્ર આપ્યું છે કે વિજ્ઞાનમ સત, વિજ્ઞાન ઘન છે એ આત્મા છે, ઋગ્વેદે કહ્યું. તો સામવેદે કહ્યું, યજુર્વેદે, તો તત્વમસી, જે તત્વ છે તે જ તું છે. એને ઓલા એ વિજ્ઞાન કીધું ઋગ્વેદે, પછી કહ્યું કે તત્વમસી. એટલે ત્રીજામાં એને વેદમાં કહ્યું કે ના, તત્વમસી જે તું છે તે જ હું છું. એટલે સોહમ, તત્વમસી જે તું તત્વ છે તો એ જ હું છું. અભેદતાવી કે જે તત્વ છે તે તું છે, એ તે જ હું છું. તો ત્યાં આવ્યું સોહમ, અદ્ભુત શબ્દ છે. અને પછી ચોથામાં આવ્યું કે અહમ બ્રહ્માસ્મિ. વેદનું ચોથું વાક્ય આવ્યું અહમ બ્રહ્માસ્મિ. આખા બ્રહ્મની વાત કરો છો તે હું જ છું,
બધું સમય ગયું.
હવે તે નથી અને અમે જ નથી, એ અમે જ નથી માંથી એ સોહમમાં આવ્યું, અને સોહમમાંથી અહમ બ્રહ્માસ્મિમાં આવ્યું. હવે આ એક દર્શનની પદ્ધતિ છે, એની યુક્તિ છે, તત્વને બતાવવાની યુક્તિ છે. અને આવી જ યુક્તિ બીજા દર્શનકારો જ્ઞાનીઓ પણ વાપરે. આનંદ ગંજીના પદોમાં કહો કે યશોબીજીના પદોમાં કહો તો આ જ આવે કે તે તું જ છો, તું હિ દેવ વિતરાગ, તું હિ આ, તું હિ રહેમાન, તું હિ પારસ, તું હિ અર્જુન, રામ કહો રહેમાન કરો. આ બધી જ વાતો, જ્ઞાનીઓની યુક્તિઓ બદલાય, આગમ એક જ હોય. એટલે અનુભૂતિ આગમ પ્રમાણે જ થાય, યુક્તિ ગમે તે હોય. તો સત્યને પામવા માટેના માર્ગ પગથિયા ત્રણ, આગમ, યુક્તિ અને અનુભૂતિ. આગમ એટલે એવા પુરુષના વચન, એ પેલા વચનમાં વ્યક્ત થતું નથી છતાં પણ જે કહી શકાય તે જે કહ્યું છે તે, જે કંઈ કહી શકાય તે જે એણે કહ્યું છે તે આગમ. એની યુક્તિ એને સમજવા માટે ભાઈ તમે જુદી જુદી યુક્તિ વાપરો કે એને શું કહ્યું છે. એ દ્વારા એ અભેદ બતાવે છે, એ દ્વારા એ નિર્વિકલ્પતા બતાવે છે, એ દ્વારા તત્વની એકતા બતાવે છે. હવે એ પકડો, યુક્તિથી પકડો. જે યુક્તિ જીવને બેસે, જેવી જેવી જીવની યોગ્યતા હોય એવી યુક્તિથી એને સમજાવાય. જેમ સમયસારની અંદર કુંદકુંદાચાર્યજી કહે કે મલેચ સાથે વાત કરવી હોય તો મલેચની ભાષામાં વાત કરાય, એમ વ્યવહારીઓ સાથે વાત કરવી હોય તો વ્યવહારની ભાષામાં વાત કરાય. ભલે વ્યવહારની ભાષામાં વાત કર, પણ વાત તો તત્વની કરવી ને કે વ્યવહારની કરવી. અહીંયા એને ખૂબી મૂકી દીધી કે તું માધ્યમ ગમે તે લે, પણ વાત શેની કરવી તારે? તો વાત તત્વની કરવી, સમજ તત્વની કેળવવાની. અને તત્વની સમજ કેળવાય તો એની અંદર યુક્તિ ખસી ગઈ અને અનુભૂતિ આવી ગઈ. યુક્તિથી જ અનુભૂતિ થાય, પણ અનુભૂતિ પાછી કઈ થાય? તો કે જેવી આગમમાં છે એવી. અનુભૂતિ અને આગમ વચ્ચે ભેદ ન હોય, આગમ ને યુક્તિ વચ્ચે ભેદ હજી સંભવે. કેમ કે યુક્તિ બુદ્ધિ આધારિત છે, અનુભૂતિ અનુભવ આધાર ઉપર છે, અને આગમ શ્રદ્ધા આધારિત છે. આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા છે તો ભેદ નહીં થાય. યુક્તિમાં ભેદ થશે,
પૂર્ણતા તો અનુભૂતિમાં, પૂર્ણતા તો અનુભૂતિમાં જાય,
અનુભૂતિમાં પૂર્ણતા થશે,
પછી એને યુક્તિની જરૂર જ નથી.
યુક્તિ એની મને અનુભૂતિમાં કન્વર્ટ થઈ જાય, પરતી. કેમ કે એને એ સમજાવ્યું કે તત્વમસી કહેતા તે તું જ છે, જેમ આપણે ઘણા પદમાં આવે છે કે જે પદ તારું
તે પદ મારું,
તે પદ મારું,
જીન પદ નિજ પદ એક હતા,
જીન પદ નિજ પદ એક હતા, ભેદભાવ નહીં કાંઈ. આ યુક્તિ છે કે જે તું છે તે જ હું છું. સોહમના જાપ એ વધારે મદદરૂપ થાય એવા છે. આપણા જૈન દર્શનની અંદર ઉત્કૃષ્ટ મારી સ્થિતિ શું, મને આત્માનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ એ ખબર નથી. અને સિદ્ધમાં તો એ દેખાવાનું જ નથી, કેમ કે અરૂપી છે એટલે અરિહંત. ઓમ અરહમ, આ સિદ્ધો મંત્ર જેને કહીએ, સિદ્ધા પૂર્ણ સ્વરૂપની સાધના કરવી છે. ઓમ અરહમ, અરહમ. આ અરિહંત પરમાત્મા જેણે આત્માના ઘાતી કર્મોનો નાશ કર્યો છે. એટલે જ્યાં સુધી જ્ઞાનની અપેક્ષા છે, સ્વરૂપની અપેક્ષા છે, ત્યાં સુધી એને કોઈ અંતરાય કર્મ છે નહીં, બાધા છે નહીં. તો શુદ્ધ છે, ભલે દેહધારી હોય છતાં જ્ઞાની છે, છતાં એ દેહાતીત દશામાં વર્તે છે. તો સાચામાં સારામાં સારો માર્ગ જૈન દર્શનમાં આપ્યો, ઓમ અરહમ એની માળા કરી. ઓમ અરહમ, ઓમ અરહમ, તો કે એ અરહમ, અમે તમે નમઃ બોલો તો ત્યાં સુધીની એ શરૂઆતની ભૂમિકા છે, પછી તમારી ઓમ અરહમની ભૂમિકા છે. ઓમ અરહમ પછી શુદ્ધ ચિદરૂપ. આ ઓમ અરહમનું સ્વરૂપ શું છે? શુદ્ધ ચિદરૂપ, ફક્ત ચૈતન્ય શુદ્ધ આત્મા છે. ઓમ અરહમ શુદ્ધ ચિદરૂપ, એ શુદ્ધ ચિદરૂપ સોહમ. ઓમ અરહમ શુદ્ધ ચિદરૂપ સોહમ, જે અરહમ છે તે જ હું છું. પણ હું એ કયા ન્યાયે છું કે અરહમ છે એ શુદ્ધ ચિદરૂપ છે અને હું પણ શુદ્ધ ચિદરૂપ છું? આમ એટલું બધું ઇઝી સોહમનો જાપ છે કે હું તેજ છું, સોહમ તેજ છું, એટલે હવે મને એની અંદર શુદ્ધ સ્વરૂપમાં કોઈ શંકા નથી, કેમ કે અર્યંત પદની શ્રદ્ધા મારી પાકી છે, અર્યંત પદની શ્રદ્ધા મારી પાકી છે કે અર્યંત છે એ શુદ્ધ ચિદરૂપ જ છે, એને કોઈ ઘાતે કર્મ છે નહીં, એ કેવળ જ્ઞાન છે, પૂર્ણ વિતરાગ છે, અર્યંત છે એ પૂર્ણ વિતરાગ છે અને એને સંપૂર્ણ કેવળ જ્ઞાન વર્તે છે, એ સર્વજ્ઞ છે, કેવડી છે. તો એ જે અર્હંત છે એ બાબતમાં હું નિશંક છું, આ નિશંકતાના આધારે એ શુદ્ધ ચિદરૂપ છે, તો હું શુદ્ધ ચિદરૂપ છું, સોહમ. એમ કરીને પોતા ઉપર એણે અસ્તિત્વ ઉપર લઈ લીધું. તો સોહમના જાપથી પોતાના સ્વરૂપ સાથેનું તાદાત્મ્ય બાંધવું સરળ છે, અને એ થઈ જાય પછી તો અહમ બ્રહ્માસ્મિ જે દેવકર્ણજીએ શરૂ કર્યું કે હવે તો હું જ અર્યંત છું, હવે તો હું જ અર્યંત છું. ત્યાં ભગવાને કીધું ઉભો રે, ભગવાન જેવો હું છું એ બરોબર છે, એટલે હવે પ્રયત્ન કરીશ તો થશે, પણ હું ભગવાન થઈ ગયો એ દશા જ્યાં સુધી નથી ત્યાં સુધી આ શ્રદ્ધા પાછી ભમાવી દે, વિસરાવી દે, અને પાછું જે કંઈ પ્રાપ્ત થયું છે તે જાય. અને બીજું કે જે દશા પોતાની નથી એવી દશા માટેનું પોતાની પ્રરૂપણા કરવામાં આવે એ જ્ઞાનીઓની આસાધના છે. તો તીર્થંકરોની આસાધના, સર્વજ્ઞની આસાધના, અરિહંતોની આસાધના એ તો મહા પાપ છે, અનંતાનુબંધી પાપનું કારણ છે. આવી ભૂલ તો ન કરી, ત્યાં જ્ઞાની પાછા બતાવે છે કે તમે ભગવાન છો એ અસત્ય નથી, સોહમ એ ખોટું નથી, પણ અહમ બ્રહ્માસ્મિ ખોટું છે. વાત પકડાય છે? એક એક સ્ટેજ છે આ, કે ભાઈ શુદ્ધ તો એ છે, હવે એ પકડાઈ ગયું, કઈ વાંધો નહીં, અરિહંતના જાપ કર, અરિહંતના ધ્યાને અરિહંત બની જશું, અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા. અને આખો માર્ગ, આખું તત્વજ્ઞાન, આખું દર્શન એ નમો અરિહંતાણમથી શરૂ થાય. 14 પૂર્વનો સાર એટલે તમામ દ્વાદશાંગી બધું આવી ગયું, એનો પ્રારંભનું સૂત્ર કયું? નમો અરિહંતાણમ. પહેલું વાક્ય કયું? નમો અરિહંતાણમ. સરસ રીતે આ વાત આપણે આ 17મી ગાથાની મૂકી છે. હવે આગળ આવશે કે આ સ્વચ્છંદ મતને આગ્રહ, એ મતને આગ્રહમાં કહ્યું કેમ ટાળવા, પણ આ આગ્રહ હજી બહુ આકરો છે, સ્વચ્છંદ પણ આકરો છે, એટલે મુનિશ્રી હજી એમાં આવી શુદ્ધાત્માની અનુભૂતિ ક્યારે થાય? તો કે સ્વચ્છંદ મત આગ્રહ તજી એ ક્યારે તજાય એની વાત અહીંયા મૂકશે. ફરી આપણે વિશેષ આવશે. શું કીધું મને નહીં પકડાય, કયા સેના કયા સંદર્ભમાં આવી હતી?
ઉપરનો પારા કેમ છે? અનુશીલન, પરિશીલન.
એ કહે છે શાસ્ત્રો તમારા હાથમાં આવશે ત્યારે તેના શબ્દોની મૂલવણી તમે કેવી રીતે કરો છો, તમે તેનું અર્થઘટન કેવી રીતે કરો છો, તમે તેમાં સાર તત્વ શું સમજ્યા, તમારો તેના પ્રત્યે કેવો અભિગમ છે, તમે એમાંથી શું શોધો છો, શું પરિશીલન, શું અનુશીલન, શું અવગાહન કરો છો તેના ઉપર આધાર છે. આ અનુશીલન, પરિશીલન અને અવગાહન અવગાહન એટલે શાસ્ત્રો વાંચવા, વિચારપૂર્વક વાંચવા, તત્વની ગ્રાહકતાપૂર્વક વાંચવા. અનુશીલન એટલે તે અનુસાર આચરવું, જે જે સમજ્યા તે એને અનુશીલન કહે. અને પરિશીલન એટલે કોઈ એક વાતને પકડીને નહીં, પરી એટલે સંપૂર્ણ. તો જે કંઈ વાત છે એ સંપૂર્ણના પરિપ્રેક્ષમાં હંમેશા વિચારવી, એકાંગી બનવું નહીં, એકાંતિ થવું નહીં. એકાંતિક જેમ આપણે કહીએ કે આત્મસિદ્ધિની કોઈ એક ગાથા પકડી લઈએ અને પછી પોતાની એટલી બધી વિદ્વતા બતાવ્યા કરે, પણ એક ગાથા નહીં. તમારે જો વિચાર કોઈ શાસ્ત્રનો કરવો હોય, કોઈ જ્ઞાની વિશે અભિપ્રાય બાંધવો હોય, તો સંપૂર્ણ શાસ્ત્ર લક્ષમાં લેવું. કોઈ એક ગાથાને પકડી લેવાથી થશે નહીં. જેમ સમયસારની અંદર ભગવાન કુંદકુંદાચાર્યજીની એક ગાથા છે કે પ્રતિક્રમણ પ્રતિસરણ પ્રતિરહણ એ 20 કુંભ છે, એવી ગાથા છે અંદર, છે, હકીકત છે. પણ છતાં એક ગાથા એ નથી. એને જે કહેવું છે કે જ્યાં સુધી આવી શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આ બધા 20 કુંભ છે. તો એક વાતને જો પરિશીલન એટલે એના પૂર્ણ પરિપ્રેક્ષની અંદર સમજવી, વાતને એની સમગ્રતામાં સમજવી, ટોટાલિટીમાં સમજવી. મહાવીર સમજવા તો મહાવીર એની અખિલાઈમાં સમજવા, સમગ્રતામાં સમજવા. મહાવીરના એક અંશ વિશે, એક અંગ વિશે, હવે એને કોઈ જાતનો ઉપસર્ગ આવ્યો તો મને કાનમાં ખીરા ઠોકાય પછી જ કેવળ જ્ઞાન થાય, મારા પગે કોઈ ખીર રાંધે પછી જ કેવળ જ્ઞાન થાય. મહાવીરે એનો અભિગ્રહ લીધો તો મારે અભિગ્રહ લીધો છે, ચંદન બાળાનું તપ કરવું છે. આ પરિશીલન નથી, મહાવીરના જીવનનું પરિશીલન નથી. તો જુદી જુદીમાં અવગાહન એટલે એ શાસ્ત્રનો તાત્પર્ય પકડી લેવું, શબ્દો યાદ રહીએ કે ન રહીએ, અવગાહનથી તાત્પર્ય પકડાય, અનુશીલનથી એમાં જે આચારની વાત છે એને પકડી લીધી કે મારે કરવાનું આ શાસ્ત્ર વાંચીને કરવાનું તો આ છે, એ અનુશીલન. અને પરિશીલન એટલે આખા શાસ્ત્રની અંદર કરવાનું પણ કોઈ એક જ વાત પકડી લીધી અને હું કરું છું ને આ નથી કરતો તો તારું પરિશીલન નથી. કેમ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં કરવું, તો કોઈને માટે જુદું હોય કોઈને માટે જુદું. પરિશીલનની દ્રષ્ટિ ન આવે તો આપણી એ શાસ્ત્રને સમજાવવામાં અગ્રણી દ્રષ્ટિ આવે કે આમ જ કરવું જોઈએ, પણ નથી હજી આખું શાસ્ત્ર તો વાંચ. અને આખી દ્રષ્ટિ આવે પરિશીલન એટલે અવગાહન, અનુશીલન અને પરિશીલન આ રીતે કહ્યા છે. શાસ્ત્રોનું પણ અવગાહન કરવું, અનુશીલન કરવું અને પરિશીલન કરવું. વાત બેસે છે, બરોબર છે સાહેબ? તો આપણે આગળ પછી સરસ.
સુખ દામયાનંત સુસંત ચાહે દેન રાસ રહે સદ જ્ઞાન મહે અર શાંતિ અનંત સુધામય જ પ્રણ પદ છે વરતે પ્રણમો પદ છે વરદ પરમ કૃપાળુ દેવ કૃ મહાવીર સ્વામી ભગવાન જય.